அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபோ மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம் அஜ்ஞான தீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சனஶலாகயா சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே மஹாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்
ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ஆக் பஸ்வ 91 பவானியா அசவத் பாரஸ் குருவார் 1947. ஆத்மா பிரம்ம சமாதிமா છે, મન વનમાં છે, એક બીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતોષરૂપ એવા તમારા બંનેના પત્રનો ઉત્તર સાથી લખવો તે તમે કહો. ધર્મજના સ્વવિગત પત્રની કોઈ કોઈ બાબત વિશે વિગત સહિત જણાવત, પણ ચિત્ત લખવામાં રહેતું નથી એટલે જણાવી નથી. ત્રિભુવનાદિકની ઈચ્છાને અનુસરી આનંદ સમાગમ જોગ થાય એમ કરવા ઈચ્છા છે, અને ત્યારે તે પત્ર સંબંધી કંઈ પૂછવું હોય તે પૂછજો. ધર્મજમાં જેમનો નિવાસ છે એવા એ મુમુક્ષુઓની દશા અને પ્રથા તમને સ્મરણમાં રાખવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું, આ પત્ર લખતા સૂજતા લખ્યું છે. તમે બધા કેવી પ્રવૃત્તિમાં પરમાર્થ વિષયે રહો છો તે લખશો. પૂજ્ય અંબાલાલભાઈ ઉપર લખાયેલ આ પત્ર છે. પરમ કૃપાળુ દેવની સાથેનો ઓળખાણ થયું છે અને પત્ર સમાગમથી સત્સંગની ધારા વહી રહી છે. પરમ કૃપાળુ દેવ ઉદય વ્યવહારના કારણે એમને જોઈતો સમાગમ આપી શકતા નથી, એટલું જ નહીં પરંતુ એવી પ્રકારનું જ્ઞાનની ધારા અંદર વહે છે કે ઉપયોગ પણ બહાર પ્રવર્તાવવો બહુ જ મુશ્કેલ થઈ પડ્યો છે. સાધકની આ અવસ્થા ખૂબ સમજવા જેવી છે. એમનેમ હોય, બધું એમનેમ ચાલતું હોય, સંસાર ઉદય એના વ્યવહાર એના કામ બધું એમનેમ હોય, છતાં જે ઉપયોગની ધારાથી આ જીવ સંસાર સાથે જોડાયેલો છે એને બદલે એ જ ચેતનના ઉપયોગની ધારા એટલી બધી અંતર્મુખ થાય છે કે જગત સાથેના બધા બંધનોથી એ વિચ્છેદ થઈ જાય છે. ક્યારેક આપણે છીએ છતાં ન હોવા પણ અનુભવાય, આ સાધક દશાનું લક્ષણ છે. સતત બહારને બહાર, સતત પિક્ચરમાં જ રહેવું, સતત બધાની સામે જ રહેવું, પ્રસિદ્ધિમાં જ રહેવું, પ્રચારમાં જ રહેવું, લોકોની સામે જ રહેવું, બધાના સમાગમમાં જ રહેવું. સાધકની દશા તો અંતર્મુખ છે, અને અંતર્મુખ દશાનું લક્ષણ કૃપાળુદેવના પત્રમાં સૌથી વિશેષતા મહત્વની હોય તો એમણે પોતાની આંતરિક દશાને શબ્દસ્થ કરી છે કે જેને આત્મરમણતા આપણે જ્ઞાનીઓ કહે છે. આત્મરમણતા એટલે શું? બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મમાં ચર્યા કરવી. બ્રહ્મ એટલે આત્મા, આત્મામાં જ ઉપયોગની ધારાનું રમણ થતાં જ રહેવું. અહીંયા શીર્ષક આપ્યું છે, પૂર્ણ કામ ચિત્તને નમો નમઃ. અંબાલાલભાઈને પત્ર લખતા શીર્ષક આપે છે, પોતાના ચિત્તની અવસ્થાનું દર્શન કરાવે છે. ચિત્તની અવસ્થા કેવી છે? પૂર્ણ કામ, પૂર્ણ કામ. હવે બધી જ કામનાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે, સ્વરૂપની પ્રાપ્તિ થતા જ્ઞાનીઓ કહે છે પરિતૃપ્તપણું આ જીવને વર્તે છે. અને તેવું જો પરિતૃપ્તપણું વર્તતું ન હોય તો તે જીવને આત્મદશાનું જ્ઞાન થયું નથી. એને એવું જ્ઞાન થયું છે એવા ભ્રમમાં રહેવું નહીં. બહુ સ્પષ્ટ કૃપાળુદેવ લખ્યું છે, પરિતૃપ્તપણું. આ આત્મા તૃપ્ત છે, પરિતૃપ્ત છે, સ્વયં તૃપ્ત છે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો અને બીજાની અનુકંપા કરો. તો પરિપૂર્ણ સુખી છું એટલે તૃપ્તિ એ આત્માના સ્વભાવમાં છે, સુખનું ધામરૂપ છે. એ તૃપ્તિ માટે એ પરિપૂર્ણ છે એટલે કોઈ વાતે અધૂરપ નથી, કોઈ વાતે ઉણપ નથી, કોઈ વાતે અધુરાશ નથી. આવું આત્મ સ્વરૂપ છે. જો આ પરિપૂર્ણતા ન હોય તો આ સ્વતંત્ર દ્રવ્ય કોઈ ઉપર આધારિત હોય તો એને પોતાની તૃપ્તિ માટે થઈને પણ કોઈનો આશ્રય લેવો પડે, કોઈનું અવલંબન લેવું પડે, કોઈનો સહારો લેવો પડે, અને તો પછી આ અનંતા સિદ્ધો થયા છે એ સિદ્ધપણું એને સંભવે નહીં. કારણ કે એને કોઈને કોઈ પદાર્થની જરૂરત તો પડે જ પોતાની સમાધિ માટે, સુખ માટે, શાંતિ માટે, આનંદ માટે. પણ કે છે ના, કિંચિત માત્ર પરમાણુનું ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે એમ તીર્થંકર કહે છે. એક પણ વસ્તુનું હવે અહીંયા ગ્રહણ થતું નથી. આવી તૃપ્તપણાની, પરિતૃપ્ત પ્રાણાની શાસ્ત્રકારોએ મુક્ત દશાની વ્યાખ્યા કરી છે. અને આવી પૂર્ણ પરિતૃપ્તપણું જ્યારે જીવને પોતાની સાધનાના કારણે પોતાના સ્વભાવની પ્રતીતિ થાય અને એના અનુભવની અંદર જીવ જ્યારે રહે ત્યારે કહે છે કે એ આત્મા પરિતૃપ્ત છે, સ્વયં તૃપ્ત છે. હવે એની તૃપ્તિ માટે એ કોઈ બાહ્ય પદાર્થ, બાહ્ય દ્રવ્ય, બાહ્ય સંયોગ કે બાહ્ય કારણની આશા અપેક્ષા રાખતો નથી. આવી તૃપ્તતા છે એની, બાહ્યની, આંતરિક, સ્વયં પદાર્થની સ્વયં પૂર્ણતા છે, આત્મદ્રવ્યની સ્વયં પૂર્ણતા છે. આત્માના લક્ષણથી આત્માને જાણવાનો છે. જે તત્વની આરાધના માટે આપણે ઉપાસના કરીએ છીએ, પરમાર્થની સાધના કરીએ છીએ, એ તત્વ પરિપૂર્ણ છે, સ્વયંપૂર્ણ છે. એ જાણીએ જો ન હોય તો આ બાકીને જગતને છોડીને એની ઉપાસના કરવાની કોઈ આવશ્યકતા નથી. પૂર્ણ કામ, હવે અમારું ચિત્ત જે સંકલ્પ વિકલ્પની ધારામાં વહેતું હોય, જે ચિત્તનો ઉપયોગ બહાર હોય, એ અપૂર્ણ ચિત્ત છે. પણ જ્યાં ચિત્તની ધારા સ્વયંની અંદર પ્રવાહિત થઈ ગઈ છે ત્યાં કે છે પૂર્ણ કામ ચિત્ત થયું છે, હવે લેવે કો નહીં ઓર, દેવે કો નહીં ઠોર. અંગ ત્યાગી, સંગ ત્યાગી, બધું જ જગતના બધા જ પદાર્થો સાથેના અનુબંધ છૂટી ગયા છે, અને છતાં સુખની અનુભૂતિમાં છે, આનંદની અનુભૂતિમાં છે. એવું પૂર્ણકામ ચિત્તને નમો નમઃ. અમે તો અમારા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. કેવી અદ્ભુત દશા! પોતે પોતાના ચિત્તની અવસ્થાનું દર્શન કરે અને એ ચિત્તની અવસ્થામાં બધા જ વિકલ્પો જ્યાં સમાઈ ગયા છે, આવી પરિતૃપ્ત શાંતિ અનુભવતું ચિત્ત એને કહે છે નમસ્કાર કરીએ છીએ. આનંદ ગંજી મહારાજે શાંતિનાથ સ્વામીના સ્તવનની અંદર આ વાત મૂકી છે. અહો અહો હું મુજને નમુરે. પૂર્ણ ચિત્તની સંપૂર્ણ અવસ્થા જ્ઞાનીઓને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાનીઓ પોતે જ પોતાના આત્માને નમસ્કાર કરીને ત્યારે કહે કે અહો અમે સ્વયં પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે સ્વયં ભગવાન સ્વરૂપ થયા છીએ. અંદર રહેલો ભગવાન એટલે અંદર રહેલો પોતાનો નિજ આત્મા એ પૂર્ણતાને પ્રાપ્ત કરે એ અવસ્થા ભગવાનની અવસ્થા, પરમાત્માની અવસ્થા છે. અને એ અવસ્થાનું જ્યારે સદેહે મન હોવાને કારણે, ચિત્ત હોવાને કારણે એના તરફ વિકલ્પ થતા પોતાની પૂર્ણતા પોતે અનુભવે છે. આત્માનું એક લક્ષણ છે સ્વપરને જાણનારો. એ પરને તો જાણે છે, સ્વને પણ જાણે છે, અને આ સ્વનું જાણપણું એ સમજવાનું છે. પરનું જાણપણું તો આપણને બહુ સમજાય છે, અને ક્યારેક આપણને એમ થાય છે કે મારામાં જેટલી આવી શક્તિ ને આવડત છે એટલી બીજામાં નથી. પરના જાણપણાને કારણે તો જીવમાં ખોટો અહમ અને અહંકાર આવી ગયો છે કે હું કેટલું બધું જાણું છું, કેટલા બધાને જાણું છું. જ્ઞાનીઓ કે છે એ જાણપણું જ્યાં સુધી સ્વને જાણ્યું નથી ત્યાં સુધી તે જાણપણું વ્યર્થ છે. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સો લોક, નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો સો ફોક. કારણ કે પોતાના પૂર્ણ સ્વરૂપને જાણવાથી જ આખું જગત અધૂરું છે એ સમજાઈ જશે. હું જે જાણું છું એ સત્વહીન છે, એનું કોઈ મૂલ્ય નથી, એ ક્યારે સમજાય? જ્યારે પોતે પૂર્ણ પોતાની અવસ્થાને જાણે ત્યારે. હું જ્યારે એવા અમૂલ્ય રત્ન એવા હીરાને જાણું ત્યારે મારું કાચનું જાણપણું કેટલું પાંગું પાંગડું છે એ મને સમજાય. ત્યાં સુધી તો મને મારા કાચના ટુકડા વાલા લાગે, કથિર વાલું લાગે ત્યાં સુધી કંચનને જાણ્યું નથી. જ્યાં સુધી દેવ દેવીઓનો વૈભવ જોયો નથી ત્યાં સુધી આપણે ઝૂંપડાને ચિથરાને વળગી રહીએ, પણ જ્યારે એ હાથમાં આવે પછી રત્નમય અલંકારો હાથમાં આવે તો શંખલા કોણ, છીપલા કોણ હાથમાં લઈએ? પણ શંખલાને છીપલાની કિંમત ઘણી જ લાગે એને, કારણ કે હજી એને હીરા અને માણેકને જોયા નથી, જાણ્યા નથી. આ સંસારીઓનું આવું છે કે પોતે જે જાણે છે એનું અભિમાન છે, કારણ કે એનાથી ઉત્કૃષ્ટ વસ્તુ એના જ્ઞાનમાં નથી. પૂર્ણને જાણ્યું નથી એને, અપૂર્ણને જાણે છે, એનો જ મહિમા ગાય છે, એના જ મહાત્મ્યની અંદર રહે છે, અને એને જ પોતાની સાથે મમત્વના ભાવથી જોડાય અને મોહ બુદ્ધિથી રાગ બુદ્ધિથી અનંત સંસાર વધાયરા જ કરે છે. જ્ઞાની કહે છે કે જો આત્મા જાણવામાં આવે તો પહેલું ભાન થાય કે આત્માથી સૌ આ બધું જાણ્યું છે એ બધું કથિર જેવું, કાચના ટુકડા જેવું, રજકણ જેવું, કંઈ વાતમાં માલ નથી. નિજનું સુખ અનુભવાય, નિજના સ્વરૂપની ઓળખાણ થાય, જે આવો અમૂલ્ય એવો આત્મતત્વ છે એની સેજ ઝાંખી થાય તો સંસારના સુખ ફિક્કા લાગે. પછી એમાં રંગ રસ કે રુચિ રહે નહીં. આ રહે છે એ બતાવે છે કે હજુ આપણને આનાથી ઉત્કૃષ્ટ એવા આત્મ તત્વની જાણકારી નથી. શબ્દોમાં છે, શબ્દોમાં છે, પ્રતીતિમાં નથી. સમ્યક દર્શન આ પ્રતીતિ કહ્યું છે, પ્રતીતિ જોઈએ. જ્ઞાની પુરુષોને આવું સમ્યકત્વ એના શ્વાસોશ્વાસમાં ઝડકી રહ્યું છે. એટલે કે છે, પૂર્ણ કામ ચિત્તને નમો નમઃ. અમે તો અમારા ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અમે તો અમને નમસ્કાર કરીએ છીએ કે જે પરમાત્મા સ્વરૂપ થયા છે, જે સાક્ષાત ભગવાન સ્વરૂપ થયા છે. આવા પુરુષને અંદરની જે પ્રતીતિ થાય છે, સંવેદન થાય છે, વેદ્ય સંવેદના, એ જગતના જીવો એનું કોઈ માપદંડ કે લેખાજોખા કરી શકે નહીં. એટલે એ લખે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે અમૃત સાગર છીએ. હવે આપણે શબ્દની ચર્ચામાંથી કોઈ જ નવરાજ નહીં પડીએ કે અમૃત સાગર થાય, અમૃત સાગર હોય તો કેવો હોય, આપણો વિષય નથી. આને ખોટું બોલવાનું કોઈ કારણ નથી અને આપણે એનું માપ લેવા માટે આપણી પાસે કોઈ સામર્થ્ય નથી. એટલે એ કદાચ કે હું બીજો મહાવીર છું, બીજો શ્રી રામ છું. રામની અવસ્થાને જે પ્રાપ્ત થયેલ છે એ જ રામની શું સ્વરૂપ છે તે સમજી શકે છે. મહાવીરની આંતરિક અવસ્થાને જે જાણે છે, ત્યાં સુધી જે પહોંચ્યો છે, એ જ મહાવીરની અવસ્થાને સમજી શકે છે અને એવું સંવેદન કરી શકે છે. જગતના જીવો માત્ર પૌદ્ગલિક પદાર્થોની અંદર જ રચ્યા પચ્યા રાચ્યા માચ્યા છે, એને કદી જ્ઞાનીની આ વાણી હજુ સમજી નહીં શકાય. પરમ સુખની આ કલ્પના આપણા લક્ષમાં પણ હજુ બેસતી નથી, કારણ કે પદાર્થના સુખમાંથી આ જીવ પાછો વળે તો પરમ તત્વ સાથે જોડાય, અને જે પરમ તત્વ સાથે જોડાતો જાય છે એને આ પર પદાર્થ બધા ફિક્કા લાગતા જાય છે. આવા કેટલાક પત્રોની અંદર કૃપાળુદેવે અદ્ભુત આવા રહસ્યો પરમાર્થ માર્ગના મૂક્યા છે. આ પત્રમાં એમણે શરૂઆત કરી છે, અંબાલાલભાઈને પત્રનો પ્રારંભ કર્યો છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, આત્મા બ્રહ્મ સમાધિમાં છે. આ નિશ્ચય નહીંનું વાક્ય નથી, છે એટલે હશે એમ કે માનું છું, તત્વથી પુસ્તકથી સિદ્ધાંતથી એ તો સમાધિ જ છે, એને કાંઈ બીજું છે જ નહીં, એનામાં અસમાધિ જેવું ચીજ છે નહીં. આ સિદ્ધાંત નિશ્ચય નહીંનું વાક્ય નથી, આ વ્યવહાર છે, પ્રત્યક્ષ અનુભૂતિની વાત છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, આત્માના લક્ષણમાં સમાધિ છે એની વાત નથી થતી, અનુભૂતિની વાત છે. પ્રત્યક્ષ વર્તમાનમાં સમયે, જે સમયે આ પત્ર લખાય છે તે સમયે, આ ખૂબ ભાષા સમજવી પડે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, બ્રહ્મ કહેતા આ આત્મા પરમ તત્વ, અમારો આત્મા એ બ્રહ્મ. એટલે જેને જ્ઞાનીઓએ આત્માના જે લક્ષણો કહ્યા છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એવું જે કહ્યું છે બ્રહ્મનું સ્વરૂપ, એની અંદર અમારો આત્મા અત્યારે નિમગ્ન થયેલો છે, તદરૂપ બની ગયો છે, તન્મય થઈ ગયો છે. સ્વરૂપ ભ્રમણતાની આ ઉત્કૃષ્ટ પરાકાષ્ઠા છે. એટલે એમણે કહ્યું કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, અને આ વાક્ય લખનાર એ નિશ્ચયને એનો બોધ નથી આપતા, પોતાની દશાનું દર્શન કરાવે છે. અહીંયા શ્રીમદ રાજચંદ્રનું ઓળખાણ થાય છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, મન વનમાં છે, પત્ર ઘરમાંથી લખાય છે, પત્ર ઘરમાંથી લખાય છે. લખનાર કહે છે કે મન વનમાં છે. ભાઈ, પાંચ ઇન્દ્રિય અને મન સહિત આ દેહધારી આ પરમાત્મા છે. દેહધારી છે તો દેહના પોતાના કંઈ ધર્મ તો હશે ને, કંઈ ન હોય તો દેહ ટકે નહીં હો. તો મન છે દેહની સાથે જોડાયેલું, મન પ્રાપ્ત થયેલું છે. આ મનનો વ્યાપાર ક્યાં ચાલે છે? ઘરમાં રહેવા છતાં વનમાં. નિવૃત્તિ, એકાંત, અસંગતા, બસ આ મારું મન તો એ જ જંકતું હોય છે. અને સદૈવ આ મનનો ઉપયોગ, મનના વિચારો. મન ક્યાં ફરે છે? આપણે તો રાજકોટમાં ફરીને મન અમેરિકામાં ફરે, મુંબઈમાં ફરે, અહીંયા ફરે, ત્યાં ફરે, ઠેકાણા વિનાનું. આપણું અહીંયા કાંઈ ઠેકાણું નથી ને, એ મન તો આપણે સ્વર્ગલોકમાં જાય. જ્ઞાનીઓ ઘરની અંદર રહેવા છતાં, સંસારમાં રહેવા છતાં મન વનમાં છે. આ વન છે એ આખા સંસારથી નિવૃત્તિનું અરણ્ય, જ્યાં પોતાના આત્મા સાથે એકાકાર થવાય. તો મનનો ઉપયોગ, મનનો વ્યાપાર, મનનો વ્યવસાય એ કયા પ્રકારનો છે એ પણ બતાવે છે. દેહધારી છે ને એટલે બધું બતાવે છે કે અમારો આત્મા બ્રહ્મ સમાધિમાં છે, અમારું મન વનમાં છે. એટલે ક્યાંય અમારી આસપાસ રહેલા સંસારમાં અમારું ચિત્ત ચોંટતું નથી. આપણે જેમ સંસારથી, ઘરથી, વ્યવહારથી, સમાજથી, કુટુંબથી થાકીએ એટલે શું થાય? હાલો ક્યાંક વનમાં ચાલ્યા જાય. એ વનમાં ચાલ્યા જવું, ઋષિ મુનિઓ વનમાં ચાલ્યા જતા, તપસ્વીઓ વનમાં ચાલ્યા જતા. એ વન એટલે શું? કે જ્યાં સંસારીઓનો સંગ નથી, જ્યાં સંસારના સંગ પ્રસંગનો અભાવ છે, આવું જે નિવૃત્તિ સ્થાન છે એને શું કહેવાય? વન. એ વનની અંદર આ મનની વિચરણની ક્રિયા છે. મન વનમાં છે, છે મન વનમાં છે. એકબીજાના આભાસે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. એકબીજાના આભાસે દેહ, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. મનની આ સ્થિતિ છે તો શરીરની શું સ્થિતિ છે? તો શરીર સક્રિય છે, કાંઈ ડેડ બોડી તો નથી જ. જ્ઞાન થાય એટલે કાંઈ દેહના ધર્મો સમાપ્ત નથી થતા, દેહની સક્રિયતા સમાપ્ત થતી નથી. તો ત્યાં એને કહ્યું છે કે દેહ ક્રિયા કરે છે, ક્રિયા સંપન્ન છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, દેહ ક્રિયા કરે છે. પણ દેહની ક્રિયા કેવી ચાલે છે? તો કે એક તો અનુક્રમે ચાલે છે. કેવી? અનુક્રમ સમજાય? ક્રમબદ્ધ પર્યાય. અનુક્રમે દેહ ક્રિયા કરે છે એટલે જે સમયે જે ઉદયમાં આવે તે પ્રમાણે થયા કરે છે. હાથ હાલવો, બેસવું, સૂવું, ઊઠવું, બોલવું, ખાવું, ચાલવું, પીવું, આરામ કરવો, ઊભા થવું, આમ જવું, તેમ જવું, આ બધી દેહની ક્રિયા ચાલ્યા કરે છે, અનુક્રમે ચાલ્યા કરે. જેમ ક્રમમાં ક્રમિકપણે ઉદયમાં આવે તેમ ઈચ્છાવિહીનપણે. કેવી? ઈચ્છાવિહીનપણે. આ બધાય વસ્તુ બહુ સમજવી આપણને આકરી પડે, પણ સાધક દશામાં એકવાર આવીએ, જેને આરાધના કરતા હશે, સાધના કરતા હશે, એ આવી સ્થિતિ માટેનો પ્રયત્ન કરતા હશે કે હું જ્યારે મારા આત્મસાધનામાં છું ત્યારે શરીર પોતાની રીતે જે કંઈ અનુક્રમે ક્રિયા થવી હોય તે કરે. શાસ્ત્રકારોએ આવી ક્રિયાઓ કીધી છે. શ્વાસોશ્વાસની ક્રિયા, ચયાપચયની ક્રિયા, રક્તવાહિનીઓની અંદર રક્ત પ્રસારણની ક્રિયા, ફેફસામાં રહેલી રક્ત શુદ્ધિની ક્રિયા, આ બધી જ ક્રિયા અનૈચ્છિક છે. કેવી? અનૈચ્છિક. ઈચ્છા ન હોય તો પણ શરીર એનું અસ્તિત્વ છે ત્યાં સુધી, અને આત્મા સાથે જોડાયેલું છે ત્યાં સુધી એ ક્રિયાઓ ચાલે છે. શરીરની વૃદ્ધિ અને શરીરનો ક્ષય, કોષોની નવસર્જન રચના અને કોષોનું જવું, સપ્ત ધાતુઓનું નિર્માણ થવું, મળમૂત્રનું વિસર્ગ થવું, આ બધી જ ક્રિયાઓ કોની છે? શરીરની. અને એ શરીરની ક્રિયાઓ અનુક્રમે થયા કરે છે. અનુક્રમે એટલે જે શરીર, જે પૂતગલ પરમાણુઓ આ શરીરની રચનાને પામ્યા છે, એ પૂતગલ પરમાણુઓ કોઈ કર્મની ગતિના કારણે, કર્મના બંધના કારણે આ અવસ્થાને પામ્યા છે. તો જ્યાં સુધી એ સ્થિતિ અને અનુભાગ એનો જેમ હશે તેમ, જે સમયે તે રચનામાં જે ફેરફાર થવાનો છે તે તેમ થયા કરે છે. ઊંઘ આવવાની હશે તો આવશે, નહીં આવવાની હશે તો નહીં આવે. બેસવું, ઉઠવું, ચાલવું, વાત કરવી, ન વાત કરવી, એવરીથિંગ, શરીર માત્રની ક્રિયાઓ અનુક્રમે અને એકબીજાના આભાસે, એકબીજાના આભાસે મન અને શરીર એકબીજાના આભાસે ક્રિયા કર્યા કરે. મનને એમ થાય કે શરીર અહીંયા છે, આ સંસારમાં, વનમાં જાઉં, ઓલા મનના આધારે શરીરને એમ થાય કે આને વનમાં જવું છે અને આ ક્રિયા કર્યા કરે છે. એકાંત માટેની ક્રિયા કેવી હોય, નિવૃત્તિની ક્રિયા, બધા આભાસ છે. ક્યાંય ઈચ્છાનો પ્રયોગ નથી થતો. ઉદય, આભાસ અને ઈચ્છા આ એક નવો શબ્દ શ્રીમદ રાજચંદ્રજીએ અહીંયા પોતાની અંતરંગ દશાના વર્ણનમાં મૂક્યો છે. બહુ ઓછી જગ્યાએ આવું સૂક્ષ્મ નિરૂપણ જ્ઞાન દશાનું આપણને જોવા મળે છે કે દેહની ક્રિયા એકબીજાના આભાસે થતી હોય. અહીંયા ઉદયથી થાય, ઈચ્છા નથી અને આભાસે થાય, અનુક્રમે થાય. એ અનુક્રમે થાય છે એટલે એ ક્રિયામાં ક્યાંય પોતાનું ઈચ્છાપણું વર્તતું નથી. આટલું બધો શરીરથી નિર્લેપપણું, આટલો બધો શરીરથી સંપર્ક છૂટી જાય, મનનો ઉપયોગ શરીરની, દેહની ક્રિયાઓમાં ન હોય અને ક્રિયાઓ ચાલ્યા કરે, આ બધાની પાછળનું જે સ્વરૂપ છે આપણું અજ્ઞાનની અંદર, જેમ આત્મસિદ્ધિમાં કહ્યું કે ઇન્દ્રિયો કરે છે તો ઇન્દ્રિયોની પાછળ કોણ છે? મન છે. મનની પાછળ કોણ છે? ચૈતન્યની ધારા છે ઉપયોગની, એટલે આ બધું કરે છે. ગીતા ધર્મની અંદર પણ બીજા અધ્યાયની અંદર આ વાત બહુ સરસ સ્થિત પ્રજ્ઞાના લક્ષણની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ મૂકી છે કે ઇન્દ્રિયો, વિષયો પાછળ જહેલી ઇન્દ્રિયો, એ પાછળ મન દોડે છે અને મન પાછળ એની પ્રાણ શક્તિ દોડે છે અને એની પાછળ આ આત્મા જોડાય છે, ઉપયોગની ધારા, ચૈતન્ય. પણ અહીંયા તો અદ્ભુત દશા કીધી છે કે જે સમજવામાં બહુ મુશ્કેલ પડે આપણને. જ્ઞાનીઓ કહે છે કે મન વિનાનું અમારું જીવવું છે. આપણા જીવનની અંદર ક્યારેક ક્યારેક રોષે ભરાઈ જાય આપણે, રીસે ભરાઈ જાય, ખીજે ભરાઈ જાય, અહમ ઘવાય, માનભંગ થઈએ અને કોઈના ઘરે જમવા ગયા હોય તો એમ કહેવાય કે મેં તો મન વિના ત્યાં કોળિયા ખાધા, મોઢામાં અંગારા મૂક્યા હતા, કાંઈ હવાદ એમાં હતો નહીં, રહ્યો તો ચાર કલાક, માંડ પૂરા કર્યા, ક્યારે સમય પૂરો થાય ક્યારે ઊભો થઈને. આપણને આવું આવડે છો, પણ આપણને આમાં કસાઈનું સહાયતા જોઈએ. કસાઈ જો ન હોય તો આપણાથી આવી રીતે થઈ શકે નહીં. આપણો હઠ, બધા કે જબરજસ્ત છો એને તો મનાવવા આકરા છે, એ એકવાર હઠે ચડ્યો એટલે એ લીધી હઠ પૂરી કરશે? જુઓ તો ખરા, કસાઈનું પૂતળું, અભિમાનનું પૂતળું તો જુઓ, કાંઈ ફારફેર નહીં થાય તો લોકો એના વખાણ કરવા માંડી જાય છે. પણ વખાણ નથી, પણ અંદરનો દુર્ગુણ કેટલો બધો જામી ગયો છે કે હવે આમાં કંઈ ટસથી મસ થાય એમ નથી, મકોડાની જેમ ચોઈટા છે. જ્ઞાનીઓ આ જ રીતે સંસારમાં છે. અમે મનથી સંસારમાં નથી, બધી જ પ્રવૃત્તિ યંત્રવત થયા કરે છે, યંત્રમાં અનુક્રમે થાય. ઘડિયાળની અંદર સેલ મૂકી દીધો છે, ઘડિયાળમાં સેલ મૂકી દીધો છે, એક વર્ષ સુધી હવે આપણે કંઈ કરવાનું છે. અનુક્રમે તારીખ બદલાય, અનુક્રમે વાર બદલાય, અનુક્રમે સમય બદલાય, અનુક્રમે કલાક બદલાય, અનુક્રમે મિનિટ બદલાય, અનુક્રમે સેકન્ડ બદલાય, અને અનુક્રમે ડંકા પડે. 15 મિનિટનું મૂક્યું હોય તો 15 મિનિટે પડે, 30 મિનિટનું મૂક્યું હોય તો 30 મિનિટે પડે, 1 કલાકના મૂક્યા હોય તો 1 કલાકે, 11 વાગે તો 11 ડંકા પડે, 9 ન પડે, 12 ન પડે. જાદુના ખેલ છે ને. જો જગતની અંદર આ અનુક્રમે જળની અંદર નિશ્ચિત કરેલી ક્રિયા એકવાર બાંધી દીધી, કોમ્પ્યુટરમાં એક વાત મૂકી દીધી, એટલે અનુક્રમે જ ચાલે. 1000 વર્ષ પછી શું થશે વૈજ્ઞાનિકો કહે છે, શેના આધારે? અનુક્રમે. આ ગ્રહ આ વર્ષે આવ્યો છે, 45 વર્ષ પછી હવે એ ગ્રહણની આ દિશામાં આવશે, અને ત્યારે ધૂમકેતુ અહીંયા હશે, જ્યુપિટર અહીંયા હશે, ફલાણું અહીંયા હશે, અને તે સમયે ભારતની અંદર આવી પ્રકારની ગ્રહણની નક્ષત્રની ખગોળની દશા જોવા મળશે. આજથી 50 વર્ષ પછી શું થશે એ કહે વૈજ્ઞાનિકો. આ અંતરિક્ષ મૂક્યો આકાશમાં તો તરત કહે કે 7 વર્ષ સુધી આટલું આટલું કામ કરશે, ફોટા લેશે, ફલાણું કરશે, ઢીકણું કરશે. આ બધી જળની યાંત્રિક ક્રિયા છે, જળની યાંત્રિક ક્રિયા છે. જગતની અંદર પૂતગલ અને ચેતન બે પદાર્થ છે, અને બંને ક્રિયા સંપન્ન છે. જળની ક્રિયા આ પ્રકારની યાંત્રિક છે, ચેતનની ક્રિયા સ્વાભાવિક છે. ચેતન ગમે તે સમયે ક્રિયામાં પલટો મારે, એના ભાવમાં પલટો મારે. એ જ એનો પુરુષાર્થ, એ જ એનું ચૈતન્યત્વ, એ જ એની તાકાત, એ જ એનું સ્વરૂપ, એ જ એનું ઓળખાણ. અને જેને આ ખ્યાલમાં નથી એને હજી જળ ચેતનના ભેદની પણ ખબર નથી. લાખ વર્ષ સુધી જળ અનુક્રમે ચાલે, અને મને કસાયના ભાવ આવ્યા, ચેતન ન જોડાય એની અંદર, સંયોગો થયા, સમાગમ થયો, યોગ આવ્યો, બધું જ થયું, અને ખરેખર એની અંદર એને કર્મબંધની જ અવસ્થા છે. અને ચેતન ઉપયોગની અંદર જાય તો કૃપાળુ દેવે આ સરસ સમજાવ્યું.
જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધ.
ક્રમબદ્ધતાનો પણ નિયમ છે, ચેતનને ન લાગુ પડે. જળમાં કરી શકો છો, પણ ચેતનનો પુરુષાર્થ છે. રોહિણીયા ચોરમાંથી એ સર્વજ્ઞ થવું હોય તો થઈ શકે છે. આ ચેતનની તાકાત છે, અને આ જ સામર્થ્ય આધાર ઉપર એની પૂર્ણતાનું આ એક મહાન તત્વ છે કે અનંતકાળના કર્મો એ ક્ષણવારમાં તોડી શકે છે, જાગૃત થઈ શકે છે, આટલી એની તાકાત છે. નહીં તો અનંતકાળના કર્મો બાંધનારો કંઈ અનંતકાળ વિના કોઈ દી છૂટો થઈ શકે નહીં. એ વાત 511માં પત્રમાં સૌભાગભાઈએ કૃપાળુદેવને પૂછી છે, એના જવાબમાં આપ્યું છે કે જો સમયે સમયે અનંત કર્મ બાંધતો હોય તો એવો કયો ઉપાય કે આ જીવ છૂટી જાય, એનું સમાધાન કૃપાળુદેવે આપ્યું છે કે આ ચૈતન્યની સામર્થ્યની તાકાત છે. ચૈતન્યનો એ સામર્થ્ય લક્ષ્માઓ માટે તો આત્મા તત્વની ઉપાસના કરવા માટે જ્ઞાનીઓ કહે છે કે અનંતકાળ સુધી ભલે અજ્ઞાનમાં રેખડા, અનંતકાળ સુધી ભલે કર્મબંધની અંદર જ આપણો આખો કાળ સમાપ્ત થયો, પણ જાગૃત થઈ શકાય છે, કર્મબંધથી છૂટી શકાય છે, મુક્તિનો માર્ગ સાધી શકાય છે. અને એનું અધિષ્ઠાન, એનું આલંબન શું? આ આત્મા. આ આત્માનું, સત્યનું, આ ચૈતન્યનું આ સામર્થ્ય છે. એટલે કહ્યું, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અદ્ભુત વાત છે. એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. કૃપાળુ દેવે અંબાલાલભાઈને એની સ્થિતિની અંદર કેટલી બધી દશાનું દર્શન કરાવ્યું, અને અંબાલાલને જ કરાવ્યું એટલે અંબાલાલ જ આ દશા સમજી હતી. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સ્વવિગત અને સંતોષરૂપ એવા તમારા બંનેના પત્રનો ઉત્તર સાથી લખવો તે તમે કહો. ઓલા કહે છે કે અમારે, અમે લખો, ત્રિભુવનભાઈ લખો, તમે કોઈ પત્રના જવાબ નથી લખતા. આ એનો જવાબ આપી દીધો, અમારા પત્રોનો જવાબ તમે ન આપો, સમાગમની ના પાડો, પ્રત્યક્ષ આવવાની ના પાડો, મુંબઈ આવવા માટે ના પાડો. હવે અમે તમને કાગળ લખીએ છીએ, વિગતવાર લખીએ છીએ, સંતોષ થાય તમને એવા લખીએ છીએ, તમારા સ્વવિગત અને સંતોષરૂપ એવા તમારા બંનેના પત્રો, એનો ઉત્તર સાથી લખવો તે તમે કહો. અમે તમારા પત્રના જવાબ કેવી રીતે લખીએ? બોલો, આ અમારી દશા છે. શું? કઈ દશા છે? આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, અને એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. હવે તમારા પત્રોનો જવાબ એક લખવો, આમાં કઈ કેટેગરીમાં લખવો? બસ, જ્ઞાનીઓની આ સ્થિતિનું નિરંતર ચિંતન કરીએ, આની અનુપ્રેક્ષા કરીએ. સૌભાગના સમાધિમરણની અનુપ્રેક્ષા કરવાનું કૃપાળુ દેવે મુનિઓને કહ્યું કે હે મુનિઓ, સૌભાગના અંતિમ સમયની તમે અનુપ્રેક્ષા કરો. જ્ઞાનીઓની દશા, સત્પુરુષના તેમની મન વચન અને કાયાના પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું નિધિ ધ્યાસન કરવું, પત્રાંક 172, એમાં નિર્માણ માર્ગના 7 પગલા, એમાંનું એક પગલું. એમની પ્રત્યેક ચેષ્ટાની આપણને તો શું ચેષ્ટા આવે? સત્પુરુષને શું આવે? અમે શું શ્રીમદ રાજચંદ્રની ને કોઈ જ્ઞાનીઓ, ભગવાન મહાવીર કે ઋષભદેવ, શું ચેષ્ટાના અમે એની અનુપ્રેક્ષા શું કરીએ? નિધિ ધ્યાસન શું કરીએ? આપણે શબ્દમાંથી હજુ બહાર જઈ શક્યા. આ એમની ચેષ્ટા છે. કેવી ચેષ્ટા હશે દેહધારીની, જેનો આત્મા બ્રહ્મ સમાધિમાં હશે, મન વનમાં હશે, અને જેને એકબીજાના આભાસે અનુક્રમે દેહની કંઈ ક્રિયાઓ થઈ રહી હશે, આ આ જીવન, આવા પરમ જીવનની આપણે શું નિધિ ધ્યાસન કરી શકીએ? કાંઈ કરી શકીએ તો કેટલું કરી શકીએ? અને આ જ આપણી આત્મવિકાસનો ક્રમ છે, કારણ કે આપણે આ જ કરવાનું છે. આ દેહથી રહિત થવામાં દેહના કાપીને ટુકડા નથી કરી નાખવાના. આ દેહથી રહિત થવા માટે દેહના કાપીને ટુકડા નથી કરવાના, દેહને ભસ્મીભૂત નથી કરવાના. આ દેહ મુક્ત દશા જો હંમેશને માટે જોઈતી હશે, નિર્માણ દેહ છતાં નિર્માણ, ફરીથી દેહ ધારણ કરવા પણ ન હોય, તો દેહની ઉપસ્થિતિમાં જ અને માનવ દેહની હયાતીમાં જ દેહાતીતપણું પ્રાપ્ત થવું પડે. એને કહે છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ જ્ઞાનીઓ પેલા સ્વયં દેહની ઉપસ્થિતિમાં, દેહની હયાતીમાં દેહાતીત થયા છે, પછી નિર્વાણને પામ્યા છે, પછી એમને દેહ ધારણ કરવાનું રહ્યું નથી. પણ એમને તો દેહ હતો ત્યારે જ એ દેહથી છૂટી ગયા છે, તો દેહના એની ક્રિયાઓથી છૂટી જવું જે અનુક્રમે થવાની છે, થઈ રહી છે, એની સાથે આ ચૈતન્ય તત્વનું જે જોડાણ છે એનાથી છૂટી જવું, જીવતા મરી જવું, જીવતા મરી જવું, ઈચ્છાથી ઈચ્છા સમાપ્ત થાય, ચૈતન્યની વૃત્તિઓ પોતામાં સમાઈ જાય, બધી જ વૃત્તિઓનું અંતઃકરણમાં અંતરમાં સમાઈ જવું. બસ હવે કોઈ વૃત્તિ બહાર જતી નથી. આ પરમાત્માપણું છે, અંતરાત્માપણામાં આ લક્ષ છે અને પરમાત્માપણામાં આ દશા છે. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, એકબીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે ત્યાં સ્વવિગત અને સંતોષરૂપ એવા તમારા બંનેના પત્રોનો ઉત્તર સાથી લખવો તે તમે કહો. અદ્ભુત દશાનું દર્શન કરીએ વિશેષ અવસરે.